તારીખ 11/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 623
609મો પત્ર ચાલે છે 470 11મો પેરેગ્રાફ પહેલો સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. શું કહે છે? યથાર્થ સત્સંગ છે કે કેમ? આત્મકલ્યાણકારી સત્સંગ છે કે કેમ? એવી ઓળખાણ થવી બહુ દુર્લભ છે. ભોગ સંજ્ઞાને લીધે એવી ઓળખાણ થતી નથી. સત્સંગમાં પણ સત્પુરુષ છે કે નહીં એની ઓળખાણ થવી પણ બહુ દુર્લભ છે અને એ યોગ્યતા માગે છે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ, જો એ ઓળખાણ થઈ તો સમજવું કે એ બહુ મોટી સૌભાગ્યની વાત છે, સદભાગ્યની વાત છે. કેમ કે એનું મૂલ્યાંકન બીજી જ રીતે આવશે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી તો નિશ્ચય આવે, પાક્કું થાય કે આજ સત્સંગ યથાર્થ છે અથવા સત્પુરુષ છે. એવો સાક્ષીભાવ, સાક્ષી એટલે ખાતરી ઉત્પન્ન થયો હોય તો, એટલે કોઈ જીવને યથાર્થ સત્સંગ મળતો હોય અથવા એ રીતે ઓળખાણ થતી હોય અથવા સત્પુરુષને ઓળખાણ થતી હોય તો તે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. એટલે જે સાંસારિક પ્રવૃત્તિ છે એને ઓછી કરવી, શક્ય હોય એટલી ઓછી કરવી. શક્યતાની ડેફિનેશન એ છે કે હું મારું જે વ્યવહારિક જીવન છે, ખર્ચો, માનો કે આજે તમારો 15,000નો ખર્ચો છે, હવે તમારે સત્સંગ માટે નિવૃત્તિ લેવી છે એમ તમને વિચાર આવ્યો, તો એ 15,000નો ખર્ચો ટૂંકાવીને તમે કેટલો કરી શકો? જેટલો ખર્ચો વધારે એટલો તમારે સમય વધારે આપવો જ પડશે. બરાબર છે? ખર્ચો ઘટાડો તો સમય બચે છે, તમારો પ્રવૃત્તિનો સમય બચે છે, અને એ સમય આત્મકલ્યાણમાં તમે ખર્ચવાના છો. પૈસાની કિંમત ગણવી, ખર્ચતા જે મળે એ અનુકૂળતાની કિંમત ગણવી કે આત્મકલ્યાણની કિંમત ગણવી, અને શક્ય હોય એટલું ખર્ચો પણ ઘટાડવો, સમય પણ બચાવવો, એમ બંને કરવું જોઈએ. સત્સંગ અવેલેબલ હોય તો સત્સંગ માટે એમ કરવું જોઈએ. સત્સંગ પ્રાપ્તિના અભિપ્રાયથી એમ થવું જોઈએ એમ કહેવા માંગે છે. એ જીવે પ્રવૃત્તિને સંકોચવી. અંબાલાલભાઈની વાત કરીએ, અંબાલાલભાઈ વકીલ હતા, ઉપરાંત એમના નાના તરફથી અંબાલાલ લાલચંદ કહેવાય છે. લાલચંદભાઈ એમના પિતાશ્રી નથી, એના નાના છે, પણ એ ઓળખાણ એવી રીતે ખંભાતમાં, અને એ જરા સંપત્તિવાળા અને એમના નાના છે પૈસાવાળા હતા, એટલે વારસો બધો એમને મળ્યો હતો. એટલે કમાવાની જરૂર ઓછી થઈ ગઈ. એમાં કૃપાળુદેવ મળ્યા. એક જ વર્ષમાં એને પ્રેક્ટિસ છોડી છે. એક વર્ષમાં પ્રેક્ટિસ, વકીલ હતા એ જમાનામાં, કોક જ વકીલ થતા ભણીને, કોઈ ભણે જ નહીં, એ એડવોકેટ થઈ અને વકીલાત છોડી દીધી એક જ વર્ષમાં. કેમ કે મારે કમાવાની જરૂર નથી ને આ બાજુ મારે લાભ લેવો છે. પછી કંઈક સારી એવી 300 વીઘા જમીન હતી એમના નાનાને, એમાં ધ્યાન દેવું પડતું હતું, એટલે એક પ્રવૃત્તિ થઈ જતી. જમીન આપી દીધી, ખેડતો હતો એને આપી દીધી, પછી વેચી નાખે કેવી રીતે, પણ નિવૃત્ત થઈ ગયા, સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયા. કેમ કે એને જોયું કે મારે ખર્ચ માટે કમાવાની જરૂર નથી, હું ન કમાવું તો મારું જ મારી જિંદગીમાં વાંધો આવવાનો નથી. વાત પૂરી થઈ ગઈ. એવી રીતે નિવૃત્તિ લેવી જોઈએ. કોઈ સંકોચે તો કોઈ નિવૃત્તિ લઈ લે, પણ એ સંકોચે અને નિવૃત્તિ લઈ લે એમાં જે સમય બચે એ સમય પછી વેડફે નહીં, એનો પૂરેપૂરો લાભ ઉઠાવે. એમાં પ્રમાદ ન કરે, એમાં અપ્રયોજનભૂત વિષયમાં સમય બગાડે નહીં, કુટુંબ પ્રતિબંધનું સેવન કરે નહીં કોઈ પણ રીતે, પછી એનો લાભ પૂરેપૂરો ઉઠાવે. એ બધું અપ્રયોજનભૂત જ છે ને, બીજું શું છે? તે જેવી પ્રવૃત્તિ સંકોચવી બહારમાં, અંદરમાં આવે શું કરવું? પાછું એ જીવે પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. એમ શું છે કે બાહ્ય નિવૃત્તિ ઘણા લઈ લે છે, એ પણ એક ઉદય છે પાછો, કારણ કે એ કાંઈ હાથની વાત નથી. પણ પછી અંતર પ્રવૃત્તિ કેવી રીતે ચાલવી જોઈએ? કે પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા અને જોઈને પરીક્ષણ કરવા. એટલે પરીક્ષણ કરવાના દૃષ્ટિકોણથી જોવા, જોવા એટલું જ નહીં, પરીક્ષણ કરવાના દૃષ્ટિકોણથી જોવા. તો પરીક્ષણ કરવાના દૃષ્ટિકોણની અંદર દોષની પાછળનો અભિપ્રાય પકડવો જોઈએ અને એ અભિપ્રાય મટાડવાનો પ્રયોગ ચાલવો જોઈએ, તો એ પરીક્ષણ થાય. એ રીતે અંદરની પ્રવૃત્તિ પાછી ચાલવી જોઈએ, બરાબર સરખી રીતે ચાલવી જોઈએ. સરખી રીતે કેમ લીધું? કે ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે. ઉદય પ્રસંગો જે આવે, જે કાર્યો કરવા પડે એવું લાગે, અને પ્રતિક્ષણ ન કાર્ય હોય ત્યારે પણ પરિણામ તો ચાલે છે. બહારમાં ઉદય ન હોય તો અંદર તો પરિણામ ચાલે છે પ્રતિક્ષણ. ને એનું સમયનો સદુપયોગ કરવાનો કેટલી બધી કાળજી થઈ ગઈ. જો બહારમાં પ્રવૃત્તિ સંકોચી અને સમય કાઢ્યો તો સત્સંગ અને એ સત્સંગ સિવાયના સમયમાં કેટલી બધી કાળજી આવી. કેમ કે નુકસાન ત્યાં જ થાય છે. નુકસાન ક્યાં થાય છે? ચાલતા પરિણામમાં. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. કેટલો? બીજી કિંમતનો તો સવાલ જ નથી. દેહ ત્યાગ કરતા બાકીના બધા નફા નુકસાન તો નીચેની કક્ષાના છે. દેહ ત્યાગ થતો હોય તો એમાં બીજા નફા નુકસાન સાતા સાતા બધું એની અંદર આવી જાય છે. દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે, કોઈ ઉદયને વિશે, કોઈ પ્રસંગને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. ભક્તિ સ્નેહ થવા દેવો એટલે શું? કે મહત્વ, ભક્તિ એટલે મહત્વ અને સ્નેહ એટલે આસક્તિ. કોઈ આસક્તિને કારણે કે કોઈ વજન દેવાને કારણે એનો મહિમા વધારે લાગે. સત્સંગ કરતાં કોઈનો વધારે મહિમા નહીં આવવો જોઈએ અને કોઈનું આકર્ષણ વધારે નહીં હોવું જોઈએ. સાદી ભાષામાં લઈએ તો સત્સંગ કરતાં કોઈ પ્રસંગનું, કોઈ વ્યક્તિનું, કોઈ ઉદયનું મૂલ્ય વધારે નહીં આવવું જોઈએ, તો જ વજન નહીં જાય અને આકર્ષણ નહીં હોવું જોઈએ. કિંમત પણ વધારે નહીં હોવી જોઈએ અને આકર્ષણ પણ નહીં હોવું જોઈએ. તેમ માનો કે ભક્તિ સ્નેહ કે એવું કાંઈ નથી, પણ શિથિલતા છે, પ્રમાદ કહીએ નહીં થવું જોઈએ. રસગારવાદી દોષ છે. રસગારોમાં શું, કોઈને કોઈ ખાવામાં, પીવામાં, કોઈને કોઈ પ્રકારમાં રસને કારણે સત્સંગ ગૌણ ન થવો જોઈએ. શું એવું છે? હા, જેમાં રસ પીડ્યો હોય એમાં થોડો લંબાઈ જાય ઉદય, ને એને કારણે સત્સંગ ગૌણ થતો હોય તો એ પણ નહીં થવો જોઈએ. રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે, પુરુષાર્થ ધર્મ મંદ રહે, ઉગ્રતા ના આવે, શિથિલતા રહે છે પરિણામે. નહીતર થાય શું, એમાં હું બે પાંચ મિનિટ મોડું થઈ ગયું તો શું થઈ ગયું? આ જરાક સરખી આઈટમ બની છે, ગરમા ગરમ છે, પછી આવીને ખાસું તો ઠરી ગયું હશે. પછી એમાં કાંઈ ફરીને ગરમ કરવામાં મજા નહીં રહે. પતાવી લઈએ, ભલે પાંચ સાત મિનિટ મોડું થઈ જશે, બીજું શું છે. હવે એ ખબર નથી કે એમાં કેટલું નુકસાન છે. એ સત્સંગ ફળવાન નહીં થાય, આખો સત્સંગ માર્યો જ હશે, એ ખ્યાલ ત્યાં નથી આવતો. શું અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણે પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે ને. હવે બીજી સાઈડ લઈએ કે જે જીવને સત્સંગનું અતિશય મૂલ્ય આવ્યું હોય છે કે આ એક પરમ કલ્યાણકારી છે અને એની આસક્તિ થઈ ગયો, પરમ સ્નેહ ઉપાસવા જેવો છે, એને પછી ક્યાંય કોઈ આઈટમમાં રસ નથી આવતો, રસ ગરાવવાથી દોષ એને થતો નથી. એવું હોય તો એ ફટાફટ ખાધું ન ખાધું, લીધું ન લીધું, પતાવ્યું કે ભાઈ ગયા. હં, કેમ કે એનો જીવ ત્યાં છે, ઓલા પણ સત્સંગમાં ખાવામાં જીવ નથી રહેતો. પછી ગામઠી ભાષામાં, ઇડિયોમેટિક ભાષામાં કહીએ તો શું છે, જીવ સત્સંગમાં રહે છે, જીવ ખાવામાં નથી રહેતો. પછી એને મોડું થાય તો એની વેદના થઈ જાય, કેમ થયું, થવું જ ન જોઈએ, કેમ થયું, થવું જ ન જોઈએ, વેદના આવે. નહીં, કોઈ બી કોઈ સંયોગ વિયોગ કોઈ નહીં, કોઈ પ્રકારની કોઈ મુખ્યતા નહીં આપવું જોઈએ એમ કહેવા માંગે છે. દેહ ત્યાગ થવા જેવો પ્રસંગ આવે તો પણ સ્વીકાર કરી લેવો એમ કે છે. પછી શું વાત રહે, એથી કઈ મુકયા ઉદયની કઈ મોટી વાત હતી? એ તો છે, પ્રકૃતિ વશપણામાં તો એવું જ છે કે જીવ પ્રાણ છોડી શકે પ્રકૃતિને. પણ આ એક પ્રસંગ એવો છે સત્સંગનો કે જો યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય તો પ્રકૃતિ જાય, જાય ન જાય એવું નહીં, જાય, ચોક્કસ જાય. પ્રકૃતિને મારનાર આ એક જ જ્ઞાન છે, આ એક જ પ્રકારનું જ્ઞાન એવું છે કે પ્રકૃતિને મારે. એ તો પછી જે તે પ્રસંગે જેને આકર્ષણ થતું એને તપાસવું પડે કે મને કેમ આકર્ષણ રહે છે. આમ કે મને એટલી બધી કિંમત નથી, આકર્ષણ રહેતું હોય, પ્રકૃતિગત પણ આકર્ષણ રહેતું હોય અથવા કોઈ પણ કારણસર રહેતું હોય, તો એ તે ઉદયના પ્રસંગને વિચારવો જોઈએ, પોતે તપાસવો જોઈએ. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય, એવો પુણ્ય યોગ ન હોય કે નિરંતર એવો યોગ રહે, તો એવી પરિસ્થિતિમાં સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ પોતાને જે લાગુ પડ્યો છે એવો, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણીને, એટલે જે ઉપદેશ પોતે પ્રાપ્ત કર્યો છે એમ ને, મારી સામે જો મારી સામે અત્યારે બેઠા છે ને મને એ કે કહી રહ્યા છે, મારી સામે બેઠા છે ને એ મને કહી રહ્યા છે, મને આજ્ઞા કરી રહ્યા છે, દેખાય અને એનું બળ આવે, પ્રત્યક્ષવત લઈએ એટલે બળ આવે, પ્રત્યક્ષતાનું જ બળ આવે, અને આજ્ઞા લઈએ ત્યાં તો મને આજ્ઞા આપે છે, મને આજ્ઞા આપે છે, સામે બેસીને આજ્ઞા આપે છે, હું કેવી રીતે ઓવરટેક કરું, કેવી રીતે હું ઓવરટેક કરું, બળ આવી જ જાય. પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો, એટલે ઉપદેશને પ્રત્યક્ષ સત્પુરુષ વત લેવો, અને જે નિરંતર યોગ નથી રહેતો એના વિયોગની સાથે સાથે વેદના આવવી, આ એનું બીજું પડખું છે પાછું. નહીતર શું કરશે જીવ, કે આપણને ઉપદેશ તો ઘણો મળ્યો છે, આપણને ઘણું એમણે આપ્યું છે, બસ આપણે તો હવે એ કામે લગાડીને એ કામ કરો ને, ભલે ન અત્યારે યોગ હોય તો શું પછી વાંધો, તો કહે ને જે યોગ નથી એની વેદના વિયોગની વેદના આવવી, અને ઉપદેશને પ્રત્યક્ષવત લેવો, એ બે પડખા એક સાથે આવવા જોઈએ. નહીતર એ ઉપદેશને પ્રત્યક્ષવત લેતા પ્રત્યક્ષતાની ગૌણતા થઈ જશે, એ પરિસ્થિતિ આવશે, અને એ પછી એક મોટી ભૂલ બીજી થશે, ને આવી ભૂલો થાય છે ખરી. હા, એ કનેક્ટેડ છે, આશ્રય ભાવના બળવાન હોય તો જ વિયોગની વેદના આવે. એટલે ઉપદેશને વિચારવો તથા આરાધવો, એટલો વિચારવો નહીં પણ અમલીકરણ પણ કરવું, પ્રકૃતિગત હોય તો યથાર્થપણું છે, અને રિસર્ચ ફિલિંગ હોય વિયોગને તો યથાર્થ છે. તો બેને રડવું આવતું હોય એને સમજી લેવું જોઈએ કે કયો પ્રકાર ચાલે છે મારો. અચ્છા, બીજા પડખાથી પણ તપાસી શકાય કે એમના ઉપદેશને પ્રત્યક્ષવત લઈને એમની આજ્ઞાને કેમ કારણ છું, તો મને એમનો વિયોગ બરાબર ચાલે છે, પણ એ તો હું કાંઈ કરતો નથી, એ કહે છે એમ તો હું કાંઈ કરતો નથી, અને વિયોગ માટે જ ખાલી રડું છું, એ વાત પણ બરાબર નથી. એ બે વાત કોર્ડિનેટેડ છે, જોડાયેલી છે. જેને વિયોગ ચાલે એને આજ્ઞાના અમલીકરણમાં બહુ હોય, અને આજ્ઞાનું જે અમલીકરણ છે એ અમલીકરણના પ્રયત્નવાન હોવા છતાં શું પ્રત્યક્ષ યોગ ન મળતો હોય ત્યારે એની વેદના બરાબર વિયોગની આવે. શું બીજું કે યોગની વેદનાનો આ જીવને અનુભવ છે, ભૂતકાળમાં સંસારિક જીવો ના વિયોગ વખતે પણ એને વેદના થઈ છે. એના જે પ્રિય હોય, જેના ઉપર એને પ્રેમ હોય, વાલ હોય, એનો વિયોગ થાય ત્યારે એને વેદના થઈ છે. તો એ કંઈ સમજી ન શકે કે મને વિયોગની વેદના છે કે બીજી રીત બીજા પ્રકારે છે, એવું ન સમજી શકે. બરાબર સમજી શકે, અનુભવથી એ સમજી શકે. પણ અમલીકરણ કરે ને એને વિયોગની વેદના, એ વાતને મેળ નથી ખાતો. અને વિયોગની વેદના હોય એ અમલીકરણ કર્યા વગર રહે જ નહીં, બે વાત કનેક્ટેડ છે. એટલે આરાધવાની વાત કીધી છે. જેમ પ્રત્યક્ષ યોગે યોગનો જે લાભ છે અથવા યોગનો જે અહોભાવ છે, યોગની જે હૂંફ છે સંયોગને, એને કારણે જે નિર્મળતા આવે છે, એ જે ઈચ્છા છે અને ઈચ્છિત પ્રમાણે પ્રસંગ છે, તો એ જે નિર્મળતા લાવે છે, વિયોગ નિર્મળતા લાવે છે. તો બે બે બાજુ લાભે થાય છે. સંસાર આકર્ષણ ઘટે ત્યારે જ વિયોગ આવે ને. અને એ આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. ક્યાં લઈ ગયા વાતને પાછા? કે જો આ રીતે શું, બહુ સરસ એમને મુદ્દો ઉઠાવ્યો છે આની અંદર વિચારવા જેવો, કે કોઈ એમ કે ભાઈ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ નિરંતર રહે એવી અમારી પરિસ્થિતિ જ નથી. એટલે એ જાતના પુણ્ય ન હોય. હવે શું કરવું? અમારો તો પરમાર્થ આખો માર્યો જાય, શું થાય? પ્રત્યક્ષ યોગ મળે એવી કોઈ અમારી પરિસ્થિતિ નથી, જાતના પુણ્ય જ નથી. શું બહુ સાંકડી પરિસ્થિતિમાં ચાલીએ છીએ? એવા જીવને પછી સંકિતથી દૂર રહેવું પડે કે ન રહેવું પડે? કે નહીં, એને સંકિત થાય ક્યારે? કે એને વિયોગની વેદના હોય ત્યારે, અથવા તો એ વિયોગમાં પણ એ પ્રાપ્ત ઉપદેશને પ્રત્યક્ષવત સત્પુરુષ તુલ્ય જાણીને આરાધન કરતો હોય, આજ્ઞા સમજીને અમલીકરણ કરતો હોય, તો એ આરાધનાથી એને અપૂર્વ એવું સમયત્વ ઉત્પન્ન થાય છે. મુદ્દાની વાત પાછી બીજી શું છે એક પડખો, કે માનો કે સત્પુરુષનો યોગ છે, પણ એનો અર્થ એમ નથી કે 24 કલાક સાથે રહે છે કે રહી શકે છે. એવું તો બને નહીં કાંઈ કે 24 કલાક સાથે રહે. તો જે જે ટાઈમે સાથે નથી, એ તો વિયોગ થયો કે ન થયો? એટલો કે થયો. બરાબર. તો એના માટે પણ એ લાલાયત રહીએ કે કેવી રીતે મને હંમેશા રહીએ. એક બીજું કે એ વખતે સોગાની જેનો દૃષ્ટાંત લઈએ, કે પ્રત્યક્ષ તો એમને પહેલો કલાક જે મળ્યો અને ગુરુદેવ એમને તીર્થંકરથી અધિક દેખાણા, ગુરુદેવને ઓળખી લીધા, બધું થઈ ગયું. એમ ગુરુદેવનો યોગ કંઈ કન્ટિન્યુ રહેવાનો તો પ્રસંગ છે નહીં ત્યાં કોઈનો. ત્યાં ત્યાં રહેતા હોય તો ન રહીએ. એ એમના ઉદયમાં, આ એમના ઉદયમાં, ઉદય તો બધાને જુદા જુદા આવવાના, એક સરખા હોય નહીં. સાથે રહેવાનું તો એ પ્રકારનો ઉદય હોય તો સાથે રહીએ, નહીં તો સાથે ન રહીએ. તો એમણે શું કર્યું કે જે સાંભળ્યું હતું અમલીકરણ જોરથી ચાલુ થયું, કામ કરી લીધું. એટલે જ્યારે પોતે કામ કરે ત્યારે સામે જ બેઠા હોય એવું કોઈ જરૂરી નથી. અમલીકરણમાં ચડ્યો હોય તો એ સામે બેઠા છે એ જ બરાબર છે. એ સામે બેઠા છે એવી રીતે જ એનું પુરુષાર્થ ચાલે છે. કેવી રીતે ચાલે છે? તે ઉપદેશ, જે ઉપદેશ પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય એ કામ કરે છે. એને મારી સામે બેઠા નહીં એમ કહી રહ્યા છે. કે જો જ્ઞાનને રાગ જુદા છે, જો જ્ઞાનને રાગ જુદા, જો અંદર જ્ઞાનને રાગ જુદા છે, તું જ્ઞાન છું, જો તું જ્ઞાન છું એ કહી રહ્યા છે. એ પોતે પુરુષાર્થ કરે છે, અમલીકરણ કરે છે, કરી લીધું કામ. પછી ભલે કલકત્તા જઈને આંસુ પડી જતા હતા વિયોગની વેદનાના એમને પણ, એ તો જ્ઞાન દશા આવ્યા પછી વિયોગની વેદના આવી છે એમને. પણ એ પ્રકાર તો રહીએ છીએ, એ પ્રકાર તો રહીએ છીએ, અને અમલીકરણનો પ્રકાર પણ રહીએ છીએ. બે બે ચાલે, બે ચાલે. અને એ રીતે આરાધન થાય તો અપૂર્વ સમ્યક, અપૂર્વ જ્ઞાન દશા, અપૂર્વ અચિંત્ય દશા પ્રગટે, એમાં કોઈ સવાલ નથી. એ વાત સ્પષ્ટ છે. એટલે એ વાત પણ પોતે મૂકી દીધી છે કે એનો લાભ ઘણો છે, એ પ્રકારમાં લાભ ઘણો છે. આવો પ્રકાર આવવો જોઈએ. તેરમો પેરેગ્રાફ. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો. જો કેટલું બધું વજન છે. મુખ્યમાં મુખ્ય, બે વખત લીધી મુખ્ય વાત. અવશ્યમાં અવશ્ય, જરૂરથી જરૂર, નિશ્ચય નક્કી જોરદાર પાકો કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, નહીંતર સંસાર અર્થે થશે જે કાંઈ થશે. આમાં નિર્ધાર આવી ગયો, આત્મકલ્યાણનો નિર્ધાર આવી ગયો. એટલે પછી સંસારની પ્રવૃત્તિમાં પણ એનું દ્રષ્ટિકોણ એ જ રહેશે કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે આત્મકલ્યાણ કરવું છે. આ કાંઈ મારે કરવાનું નથી, મારે તો આત્મકલ્યાણ કરવું છે, આ તો કરવું પડે છે, આમાંથી કેમ છૂટું, એ જ આવશે. એટલે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગ, મન વચન અને કાયાના યોગ, એ ત્રિયોગ, એની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય. ઉદય છે એમાં તો ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી, એમાં પોતે પરવશ છે. અને એ પ્રવૃત્તિ થતી હોય, થતી હોય એટલે શું, કરવું એમ નહીં, કરવી પડતી હોય ને થતી હોય તો થવા દેતા, એ થવા દેતા. પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે, એટલે એમાં રુચિ નથી, રસ નથી, એમાંથી પણ છૂટવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. પ્રવૃત્તિને સંકોચવી, સંકોચવીને એનો ક્ષય કરી નાખવો, અને એ જીવ મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. એ જ ઉપાય કરવો, અને એ ઉપાય કરવામાં તે ઉપાય કેવી રીતે કરવો કે મિથ્યા આગ્રહનો ત્યાગ, કોઈ આગ્રહ ન જોઈએ. આગ્રહ એટલે વજન જેવું, તે સ્વચ્છંદપણાનો ત્યાગ, પોતાની રીતે કામ કરવાનો. પ્રમાદ એટલે શિથિલતાનો ત્યાગ, અને ઇન્દ્રિય વિષયો પ્રત્યેના રસનો ત્યાગ. રસ નહીં આવવો જોઈએ, એ ઇન્દ્રિય વિષયનો ત્યાગ છે. કેમ કે આમ બીજી ત્યાગની અહીંયા મોક્ષમાં ભૂમિકા નથી, રસ ત્યાગની ભૂમિકા છે, નિરસપણાની. એ મુખ્ય છે, જે ચાર લીધા હતા ને એ મુખ્ય છે. તે સત્સંગના યુગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, એ ચાલુ જ રાખવા સતત. તે સત્સંગના યુગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, સંયોગ હોય ત્યારે. અને સત્સંગના પરોક્ષપણામાં તો, સત્સંગ ન હોય ત્યારે, વિયોગ હોય ત્યારે અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા, ત્યારે વળી વધારે દરકાર કરવી પડે. સત્સંગમાં તો શું છે કે એની ચર્ચા પોતે કરી શકશે કે આજે મને આમ થયું ને આજે મને આમ થયું તો હવે મારું શું. સત્સંગ ન હોય ત્યારે તો એ પ્રસંગ નથી, જે કાંઈ પણ મદદ મળે એવો પ્રસંગ ત્યાં નથી. તો સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા, એટલે વધારે કાળજી રાખીને આરાધન કરવાનું છે અથવા અમલીકરણ કરવાનું છે. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ સાધન છે. સત્સંગના યોગમાં તો પોતાની ભૂલ પોતાની ક્ષતિ મટાડવા માટે સત્સંગ સાધન છે, એનું બળ મળશે, ત્યાંથી પ્રેરણા મળશે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે, એમાં તો પોતાની તૈયારી હશે એટલું જ કામ થવાનું છે, બાકીનું કામ નહીં થાય. જો તે આત્મબળથી સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, શું કહે છે, અમલીકરણની અંદર ન આવે, માત્ર સાંભળ્યું એટલું જ રહ્યું, સાંભળ્યું ત્યારે ગમ્યું એટલું જ રહ્યું, અથવા ધારણામાં રહ્યું વિચારમાં રહ્યું એટલું જ રહ્યું પણ અમલીકરણમાં ન આવ્યું, તો એ બુદ્ધને અનુસરતો નથી, એ બુદ્ધને આચરતો નથી, અને આચરવામાં થતા પ્રમાદને એ છોડતો નથી. કેમ કે સમજો તો છે, હવે નથી આચરતો એની શિથિલતા બતાવે છે, સમજણ નથી તો એવું કંઈ નથી, એટલે એનો એ બચાવ નથી કે મને ખબર નથી, ખબર તો મળી છે, એ પ્રમાદને છોડે નહીં. તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં, ભલે સત્સંગ કર્યો હોય તો પણ એ કોઈ દિવસે એ જીવનું કલ્યાણ ન થાય. એટલી બધી સચોટ વાત કરી છે કે જીવ ક્યાંય ભૂલમાં ઊભો ન રહે અથવા ઊભો રહેવા ન દે, એવી બધી વાત કરી છે. શું કે તારે ક્યાંય જગ્યા જ નથી, ખોટી રીતે રોકાવાની તારે ક્યાંય જગ્યા જ નથી. ખરી વાત એ છે કે પ્રાપ્ત ઉપદેશમાં પોતાના લાગુ પડે એવી પોતાના પ્રયોજનનો વિષય પકડવાની તૈયારી હોવી જોઈએ, અને એ પકડ્યા પછી એના અમલીકરણની તૈયારી હોવી જોઈએ. જો પ્રયોજનનો વિષય પકડે નહીં તો પણ સત્સંગનું બધું ઉપરથી જશે, અને પકડ્યા પછી પણ જો એમાં પ્રમાદ રહીએ કે અમલીકરણનું બળ ન રહીએ તો પણ જીવનું કોઈ દિવસ કલ્યાણ ન થાય. શું કે છે કે થોડું ખાંભ્યું એટલું તો કલ્યાણ થયું ને, ગમ્યું એટલું તો કલ્યાણ થયું ને, કે નહીં કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. તાત્પર્ય એ નીકળે છે કે સત્સંગ યોગમાં પોતાના પ્રયોજનની વાત પકડવી, બહુ કાળજી રાખીને પકડવી અને એનું અમલીકરણ કરવું, પછી સક્સેસ ઇઝ શ્યોર છે, ડેફિનેટ છે. અને નહીંતર કોઈ દિવસ કલ્યાણ નહીં થાય એ વાત પણ એટલી જ ડેફિનેટ છે, એમ લઈ લેવું. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો, આ તો અમે સંક્ષેપમાં લખ્યું છે, વિસ્તાર તો પોતાને વિશેષ વિચારીને કરવાનો છે, પણ છે નાનીના માર્ગનો આશ્રયનો ઉપદેશ આ વચનોમાં આ વાક્યોમાં રહેલો છે. મુમુક્ષુ જીવે, મુમુક્ષુ જીવ માટે જ વાત લખી છે, જ્ઞાની માટે નથી લખી. મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. જો પરિણમનની વાત લે છે કે આ જે વાત છે એ આત્મામાં પરિણમાવી દેવી જોઈએ. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા, અમે તો અમારા આત્મગુણને આવી વાત કરતા તો અમારા આત્મગુણનો વિશેષ વિચાર અમને આવે છે, અથવા આવિર્ભાવ થાય છે. તમે કહ્યું ને વચ્ચે તો આવિર્ભાવ થઈને સહજ સમાધિ પર્યંત પહોંચ્યા. આ શબ્દરૂપે લખાણા છે, શબ્દરૂપે લેખા છે આ વાક્યો. એ રીતે આ પત્રનું સત્સંગમાં જે મહત્વ આપ્યું છે એ ઘણા પડખાથી આપ્યું છે, એની નિષ્ફળતાનો પણ ઘણા પડખાથી ખુલાસો સ્પષ્ટીકરણ આપ્યું છે, અને લાભાલાભની પણ પ્રયોજનભૂત ઘણી વાત કરી દીધી છે.